તારીખ 26/3/1985 શ્રી પરમાગમ સાર હોલ નંબર 869 અને 870 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 507
આત્મ સ્વભાવ છે, એ આત્મ સ્વભાવમાં વર્તમાન પર્યાયની એક સમયની પર્યાય છે, એમાં રાગાદી વિકાર છે, તો પણ તે સ્વભાવમાં હતો નહીં, છે નહીં, રહેશે નહીં. સ્વભાવ જે ત્રિકાળી છે એમાં ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળની હયાતીમાં વર્તમાન સમયનો રાગ અંદર નથી. અને મિથ્યા માન્યતા જે ઉત્પન્ન થઈ છે એ પણ સ્વરૂપમાં નથી. રાગ મિથ્યા દર્શનથી નિરપેક્ષ આત્મ સ્વભાવ છે. ખરેખર તો ચારે પ્રકારની પર્યાયથી નિરપેક્ષ આત્મ સ્વભાવ છે. એ ચારે પ્રકારની પર્યાયમાં ઉપશમ અને ક્ષાયુ જેવી નિર્મળ પર્યાય જે સ્વભાવ સદૃશ પર્યાય છે, એ પર્યાયથી પણ જો સ્વભાવ નિરપેક્ષ હોય તો રાગાદી વિકારી ભાવોથી મિથ્યા માન્યતાથી તો સ્વભાવ નિરપેક્ષ જ હોય એ સાબિત કરવાની પણ જરૂર રહેતી નથી. શું કહ્યું? રાગ સ્વભાવમાં બેઠો નથી. દર્શન મોહ અને ચારિત્ર મોહના પરિણામ મિથ્યા દર્શન, મિથ્યા માન્યતા અને રાગાદી ભાવ એ સ્વભાવની અંદર બેઠા નથી એટલે એનો પ્રવેશ નથી. એ પરિણામનો પણ એમાં પ્રવેશ નથી. પર્યાયમાં થાય છે તો પણ એની હયાતી, એની મર્યાદા, એના હોવાપણાની મર્યાદા માત્ર પર્યાય પર્યંત છે. તેથી આગળ જે દ્રવ્ય સ્વભાવ છે, પર્યાયથી પર જે દ્રવ્ય સ્વભાવ છે ત્યાં એનો પ્રવેશ નથી, ત્યાં એનો સ્પર્શ નથી. જે પોતાનો આવો સ્વભાવ અંદરમાં અવલોકે છે, જે પોતાનો આવો સ્વભાવ અંદરમાં અનુભવે છે એને પોતાથી રાગાદીની ભિન્નતા ભાસે છે. થાય છે તો પણ ભિન્નતા ભાસે છે. ભિન્નતા ભાસે છે એટલે ત્યારે એને એમાં સ્વામિત્વ થતું નથી, એમાં મમત્વ થતું નથી, એમાં કર્તૃત્વ થતું નથી, એમાં ભોક્તૃત્વ થતું નથી. એના પરિણામમાં રાગાદી ચારિત્રમોના થવા છતાં આવા પ્રકારો ઉત્પન્ન થાય છે કે જે જ્ઞાન દશા પૂર્વેની દશામાં નહોતા અને જ્ઞાન દશા થતા થયા. જ્ઞાન દશામાં અને અજ્ઞાન દશામાં કોઈ મોટો તફાવત હોય તો આ છે. રાગાદી ભાવ શુભાશુભ પરિણામ તો જ્ઞાની અને અજ્ઞાની બંને જીવને થતા હોવા છતાં જ્ઞાનીને વિકાળી સ્વભાવમાં એટલે પોતાના સ્વરૂપમાં તેનો અભાવ માલુમ પડતો હોવાથી પોતાના સ્વરૂપમાં તે નથી એવો પોતાના સ્વરૂપનો અનુભવ થતો હોવાથી રાગાદીથી ભિન્નતા ભાસે છે. રાગાદીથી ભિન્નતા અનુભવાય છે, તેથી તે રાગાદીનું કર્તૃત્વ, ભોક્તૃત્વ, સ્વામિત્વ, મમત્વ એ વગેરે થતા નથી. તેથી જેવો રસ અજ્ઞાનીને આવે છે, એવો રસ જ્ઞાનીને રાગાદી પરિણામમાં આવતો નથી. મમત્વ હોય ત્યાં રસ આવે, ને મમત્વ ન હોય ત્યાં રસ ન આવે. ભલે પરિણામમાં ઉત્સાહ દેખાય તો પણ, સોગાનીજીએ દ્રષ્ટાંત લીધું છે કે સૌધર્મ ઇન્દ્ર છે, એ અસંખ્ય તીર્થંકરોના જન્મ કલ્યાણકને ઉજવે છે. સાગરૂપમના આયુષ્યને, એક સાગરૂપમમાં તો અસંખ્ય તીર્થંકરો થઈ જાય છે, એટલો લાંબો કાળ છે. મહાવિદેમાં તો ખૂબ ઘણા થાય છે. તો સૌધર્મ ઇન્દ્રનું એવો જ ઉદય છે. બહારથી એમ પણ કહેવાય કે એવું સૌભાગ્ય છે કે બહારમાં બીજા કાર્યો, નીચેના કાર્યોની અપેક્ષાએ એને આ કાર્ય ઉત્કૃષ્ટ ગણીને સૌભાગ્ય થયું છે. જ્યારે જ્યારે તીર્થંકરને, બાળ તીર્થંકરને મેરુ પર્વત ઉપર અભિષેક કરવા લઈ જાય છે, બધાની એક જ વિધિ છે. જલાભિષેકની બધાની એક જ વિધિ છે. સરખા પુણ્ય છે. ઇન્દ્ર નિમિત્ત હોય છે, સૌધર્મ ઇન્દ્ર નિમિત્ત હોય છે, અને દેવોના રાસ રસાલા સાથે વાજતે ગાજતે લાખો કરોડો વાજા વાગતા હોય લઈ જાય છે. ઉત્સાહ દેખાય છે, સમ્યક દ્રષ્ટિ છે. ઇન્દ્ર છે એ સમ્યક દ્રષ્ટિ છે, એકાવતારી છે. એના પરિણામમાં ભક્તિ રસનો ઉત્સાહ દેખાય છે. જે દેહમાં ત્રણ લોકનો નાશ બિરાજે છે, એ દેહને જોવામાં પણ એને જાર નેત્ર કરીને શરીરને જોવે છે. જ્ઞાની છે પોતે. જ્ઞાની હોવા છતાં બાળ તીર્થંકર પ્રત્યે ભક્તિ એટલી છે, અને પગે ઘૂઘરા બાંધીને નાચે છે, એટલી નમ્રતા એને આવે છે બાળક પાસે. કે હા, પણ બે ચોથા ગુણ સ્થાને છે ને, જો ઠીક છે, એક મુનિ હોય ને એક સમ્યક દ્રષ્ટિ હોય તો ભક્તિ કરે. પણ સમ્યક દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિની ભક્તિ કરે કે હા, એક વાર નહીં અસંખ્ય વાર કરે. કેટલી વાર કરે? લાંબુ આયુષ્ય. આમનું તો મોટું આયુષ્ય છે, આ તો હજી એક દિવસનો જન્મ થયો છે. છતાં એમાં એને રસ નથી એમ કહેવાય. પણ આટલા બધા ઉત્સાહથી નાચે છે ને, નથી રસ નથી.
રસ ક્યાં છે?
ઉત્સાહમાં તો આનંદ આનંદ વર્તે છે એમ દેખાય છે. તો કે આનંદ દેખાય છે તો પણ અંદરમાં નિર્મળ ભાવ શુદ્ધ જ્ઞાનમાં એને દુઃખ ભાવ જોવે છે. સુખ નહીં પણ
દુઃખ ભાવ જોવે,
દુઃખ ભાવ જોવે છે. આત્માના આનંદની પરિણતિ અંદર ધારા ચાલે છે, એ આનંદ ધારાની અપેક્ષા એ તે દુઃખ ભાવ છે. લોકોને આ સમજાય એવું નથી. ચોખ્ખો આનંદ જોઈએ છે, ને નજરે હરખ માતો નથી એમ જોઈએ છે. પગે ઘૂઘરા બાંધ્યા ને નાચવા મીંડ્યા ને એને તમે કહો છો દુઃખ છે, કે હા એ પણ દુઃખ છે. આ દ્રષ્ટાંત સુગાનીજીએ ચર્ચામાં લીધો. એવી જ કોઈ અંદરની આત્મપરિણતિ અલૌકિક છે, કે જેને લૌકિક ભાવોના સ્તર સાથે મેળવી શકાય એવું નથી, મેળવણી થાય એવું નથી. કહે છે કે એવો જે ત્રિકાળી આત્મ સ્વભાવ છે, એમાં એવા રાગાદી ભાવ સ્પર્શતા નથી, એનો સ્પર્શ સુદ્ધા નથી એની અંદર, એટલા એ દૂર રહે છે. એને દૂર દૂર વર્તતા ભાવો કયા છે? ચારે ભાવોને એક બે ત્રણ એકલા ઉદય ભાવ ને નહીં, ઉદય સૂક્ષ્મ થાય તે દૂર વર્તતા પરિણામ છે. 38 ગાથા ઉપર નો જે કળશ છે નિયમ સારમાં, એમાં દૂર વર્તતા ભાવ કયા છે? પરમ પારિણામી ભાવ, એવો જે પરમાત્મ સ્વભાવ, એ પરમાત્માથી દૂર વર્તતા પરિણામ છે, નજીક નથી. શું અપેક્ષા હશે આમાં? કે જેવું સ્વરૂપ છે એવું બતાવવાની એમાં અપેક્ષા છે. આવું સ્વરૂપ છે, એવું સ્વરૂપ જ્યાં સુધી અંદરમાં ભાસે નહીં, અનુભવાય નહીં, ત્યાં સુધી મિથ્યા માન્યતા ઊભી છે. મિથ્યા માન્યતા ઊભી છે ત્યાં સુધી અનંત સંસાર ઊભો છે.
આવડો મોટો મહાન પદાર્થ
ક્યાં હતો નહી, ક્યાં છે એમ કયો? હતો હતો નહી, છે, ત્રણેય કાળે હતો છે અને હશે. મહાચૈતન્ય સત્તા, મહાસત્તાધારી પદાર્થ છે. જેને ક્યાંય ઘસારો પહોંચતો નથી, બાધા પહોંચતી નથી, અવ્યાબાદ સ્વરૂપ છે. આ શરીર જુઓ ને, દાંત થી રોજ ચાવે છે, 50-60 આસપાસ પહોંચે ત્યાં દાંત ની આવલી ખવાતી જોવામાં આવે છે. મજબૂત હાડકું છે ને દાંત નું, તોય ઘસાય છે. શરીરના પ્રત્યેક અવયવો સોનાની મોતીની હીરાની ભસ્મ ખાનાર હોય તો પણ એને ઘસારો જોવામાં આવે છે, જાળવણી હોવા છતાં. અને આ આત્માના સ્વરૂપને કોઈ સાધનથી જાળવવાનો પ્રકાર ન હોવા છતાં કાંઈ થતું નથી. એવું ને એવું મૂળ સ્વરૂપ છે, એવું ને એવું સદાય રહે છે, કોઈ પણ જાતના સારા વિના. એવું સ્વરૂપ છે એ મુખ્ય છે. એવું સ્વરૂપ જે જાણે છે તે પર્યાયના રાગને યથાર્થ જાણે છે. પર્યાયમાં રાગ છે, કેવો છે, કેટલો છે, કેવડો છે, એની મર્યાદા શું છે, એના આઘાત પ્રત્યાઘાત શું છે, એ સંબંધીનું પૂરું વિજ્ઞાન પણ જેને સ્વરૂપનું જ્ઞાન થાય છે, ત્રિકાળી આત્મ સ્વરૂપનું જ્ઞાન થાય છે, એને પર્યાયનું સાચું જ્ઞાન થાય છે, અને એને પર્યાયમાં રહેલા વિકાર અવિકારનું પણ સાચું જ્ઞાન થાય છે. અનંત ગુણની પર્યાયમાં બધા ગુણો વિકૃત વિકારપણે નથી પરિણમતા, કેટલાક પરિણમે છે, બાકી બધા શુદ્ધ પરિણમે છે. સંસારીને પણ એમ છે ખરા, પણ મુખ્ય ગુણો અશુદ્ધ પરિણમતા હોવાથી અને પર્યાયમાં જ પોતાનું પૂરું સ્વરૂપ મનાઈ જતું હોવાથી એને પોતાને પોતે આખો સંસારી છે, પૂરો સંસારી છે, એવો એને મિથ્યા અનુભવ થાય છે. એને અહીંયા એમ કહે છે કે એના એક હાથમાં સંસાર છે. કેટલા ગુણની પર્યાયમાં વિકૃતિ છે એ સંસાર છે. બધા ગુણોમાં વિકૃતિ છે એમ પણ નથી, પરિણામમાં બધે એવું નથી. પર્યાયમાં બિલકુલ રાગ છે જ નહીં, સ્વભાવમાં પેસેલો નથી, સ્પર્શેલો નથી, છતાં પર્યાયમાં બિલકુલ છે જ નહીં એમ કોઈ કહે તો તે પણ વસ્તુના સ્વરૂપથી અજાણ છે. એને પણ ખબર નથી કે પર્યાયમાં સંસાર અવસ્થામાં જે જ્યાં સુધી પરિપૂર્ણ સિદ્ધ દશા નથી થઈ ત્યાં સુધી બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક રાગનો સદભાવ સદાય નિરંતર હોય છે. એને ન જાણે તો પણ એ ખોટો છે, અને એને સર્વસ્વ જાણે તો પણ એ ખોટો છે. એને ન જાણે તો પણ એની ભૂલ છે, અને એનું એવડું જ પોતાનું સ્વરૂપ જાણે અનુભવે તો પણ એની ભૂલ છે. બે રીતે ભૂલ છે. દરેક ચૈતન્ય રત્ન છે, દરેક એટલે દરેક આત્મા, પ્રત્યેક આત્માઓ ચૈતન્ય રત્ન છે, અથવા જેમ રત્ન કિંમતી છે એમ દરેક આત્મા મહામહિમાવંત છે, તેની એક પર્યાયમાં હાંસમાં સંસાર છે. જેમ હીરાના કોઈ એક ભાગમાં કોઈ એક પહેલ ઉપર ડાઘ દેખાય એવી રીતે, અને તે ડાઘ પણ હીરાનો ડાઘ તો જતો નથી, કેમ કે એ તો દ્રષ્ટાંત છે, તો એ પોઈન્ટ બતાવવા પૂરતું છે. પણ આ સંસાર જે પર્યાયમાં જે પહેલમાં છે, ચૈતન્ય રત્નની જે પહેલમાં સંસાર છે, એ ડાઘ છે, કલંક છે, પણ તે નીકળી શકવા યોગ્ય છે, ધોવાઈ જવા યોગ્ય છે, નાશ પામવા યોગ્ય છે. જળ રત્નમાં જે ડાઘ હોય છે એ નથી નીકળતો, એમને રહે છે. જ્યારે આ ડાઘ નીકળી જવા યોગ્ય છે, એ નાશ પામવા યોગ્ય છે. દરેક ચૈતન્ય રત્ન છે, તેની એક પર્યાયના હાંસમાં સંસાર છે, સાથે સાથે જ જ્ઞાનની પર્યાય સ્વપર પ્રકાશક સામર્થ્યવાળી છે. જે સ્વપર પ્રકાશક સ્વભાવ છે, એ સ્વભાવ જ્ઞાનની પર્યાયમાં ખુલ્લો છે, ખુલેલો છે. એટલે રાગની પર્યાયમાં વિભાવ છે, તો જ્ઞાનની પર્યાયમાં સ્વભાવ છે. બંને પ્રગટ છે, સ્વભાવ પણ પ્રગટ છે અને વિભાવ પણ પ્રગટ છે. પ્રગટ સ્વભાવ વિભાવ હોવાથી સ્વભાવ વિભાવનું પરિજ્ઞાન, સ્વભાવ વિભાવનો પરિચય કરીને સારી રીતે થઈ શકવા યોગ્ય છે, થઈ શકે છે. પર્યાય એક છે, એક જીવની એક પર્યાયમાં, એક પરમાણુની એક સમયની પર્યાયમાં, અથવા કોઈ એક પદાર્થની એક સમયની પર્યાયમાં અનંત ગુણનું પરિણમન છે. દ્રવ્યની અભેદતાથી કહીએ તો એક પર્યાય છે, ગુણ ભેદની પર્યાય કહીએ તો અનંત ગુણની પર્યાયો અનંતી છે, અનંત શક્તિઓની અનંતી પર્યાયો છે. તો અહીંયા બે જુદા જુદા ગુણ લીધા. જ્ઞાનની પર્યાયમાં સ્વપર પ્રકાશક સ્વભાવ ખુલ્લો છે, અને ચારિત્રની પર્યાયમાં મોહ અને રાગાદીનો વિભાવ ખુલ્લો પ્રગટ છે. એમ પર્યાય એક સમયની હોવા છતાં અનેક ગુણને હિસાબે એમાં અનેકપણું પણ છે. આ ભેદ છે, બે ગુણનો ભેદ છે. અને આ ભેદથી પણ અભેદ સ્વભાવમાં જઈ શકાય છે. અધ્યાત્મનું આ એક સુંદર પડખું છે કે ભેદ પણ અભેદતાનું નિમિત્ત થઈ શકે છે. પર્યાય પણ દ્રવ્યના જ્ઞાનનું નિમિત્ત થઈ શકે છે, ગુણ ભેદ પણ અનંત ગુણોની અભેદતાનું નિમિત્ત થઈ શકે છે. જો યથાર્થપણે પરિણમન થાય તો, નહીતર તેના તે પર્યાય ને તેના તે ગુણભેદ એને વિકલ્પનું કારણ થાય. વિકલ્પનું કારણ થાય એટલે રાગનું કારણ થાય, જો આશ્રય કરે તો. એનો આશ્રય ન કરે તો તે નિમિત્ત થાય છે અભેદના આશ્રયનું. જેમ કે આત્મામાં અનંત ગુણ છે, એક એક ગુણ એટલા સામર્થ્યવાળા અને એટલા વૈભવશાળી છે કે આત્મા પોતે અનંત ગુણ રત્નોથી સમૃદ્ધ પદાર્થ છે. જેમ કોઈને રત્નોની અને જવેરાતની સમૃદ્ધિ હોય છે, એમાં અનંત ગુણ રત્નોથી સમૃદ્ધ પદાર્થ છે. તો એ અનંત ગુણ રત્નો છે એનું જ્ઞાન નિર્મળ ભાવશ્રુત જ્ઞાનમાં આવે ત્યારે એ મહિમા વધવાનું કારણ થાય.
બરોબર.
ભેદ વિકલ્પ ને રાગાદીનું કારણ થવાને બદલે મહિમા વધવાનું પણ કારણ થઈ શકે છે. કઈ દ્રષ્ટિથી તે ગુણ તે ગુણ રત્નને જોવે છે એના ઉપર એનો આધાર છે. અવગુણનું પણ નિમિત્ત બને અને ગુણનું પણ નિમિત્ત બને, એક ને એક વિષય છે એ બધા ગુણો. જો ભેદમાં રોકાય, ભેદ રૂચિથી પરિણમે તો અવગુણનું નિમિત્ત થાય. અભેદ રૂચિથી એ દેખાય જણાય જ્ઞાનમાં તો એ સાધનાનું નિમિત્ત થાય, આરાધનનું નિમિત્ત થાય. તેને તે બધો વિષય તો તેનો તે ગુણો, તેને તે ગુણનો વિષય છે. આમ છે અનુભવ પ્રકાશમાં આ શૈલી બહુ સારી છે. અનુભવ પ્રકાશમાં આ શૈલી બહુ સારી છે. હમણાં થોડુંક જોયું હતું પાછળના ભાગમાં, એ ખ્યાલ ગયો કે ગુણ ભેદની વાત કરીને કેવી રીતે વાતને ઢાળી છે. નહીતર સામાન્ય રીતે ગુણ ભેદ અને પર્યાય ભેદ એ રાગાદી વિકલ્પને ભેદને ઉત્પન્ન કરનારા ભાવો ગણવામાં આવ્યા છે, અને તેથી તેનું લક્ષ્ય મટાડીને અભેદાત્મ સ્વરૂપનું લક્ષ્ય કરાવવાનો ઉપદેશ પણ પ્રસિદ્ધ છે. એ વાત તો ઘણી પ્રસિદ્ધ છે, પણ એમણે આવી પણ વાત કરી છે કે જે એટલી પ્રસિદ્ધ નથી, કે જે ભેદનું ને વિકલ્પનું નિમિત્ત છે તે અભેદનું પણ નિમિત્ત થાય છે. ક્યાંક ક્યાંક આવે છે પણ એની બહુ પ્રસિદ્ધિ નથી. જેમ કે પાંચમા કળશમાં રાજમલજી એ વાત કરી છે કે કોઈ ગમે તેટલો સાધક હોય, સાધિક હોય એટલે શક્તિવાળો હોય અથવા સૂક્ષ્મ વાળો હોય, તો પણ જ્ઞાન તે આત્મા એટલો ભેદ પાડ્યા વિના તેને આત્મા સભેદ આત્મા સમજાય નહીં. તેથી એવો ગુણ ગુણી ભેદ તે જ્ઞાન ઉપજવાનું એક અંગ છે. આમ જેવું છે, કેવું જ્ઞાન ઉપજવાનું અંગ છે કે સ્વરૂપનું જ્ઞાન ઉપજવાનું એક અંગ છે. અહીંયા ભેદને જ્ઞાન ઉપજવાનું અંગ કહી દીધું છે, નહીતર ભેદ તો વિકલ્પ ઉપજવાનું નિમિત્ત છે. પણ જીવ કઈ રીતે પરિણમે છે એના ઉપર એનો આધાર છે. એકની એક વાત છે, જેમ કે જ્ઞાનીઓને પણ સ્વપર પ્રકાશ જ્ઞાનમાં આખા સંસારનું જ્ઞાન થાય છે. સંસારમાં જે ગતિવિધિથી સંસાર ચાલે છે એનું જ્ઞાન જ્ઞાનીઓને થાય છે, તો તેનાથી વિરક્ત થાય છે. પોતાના રાગાદી વિકલ્પનું પણ એને જ્ઞાન થાય છે, તો તેનાથી તે વિરક્ત થાય છે. અને બીજા સંસારી જીવો સંસારના અનેકવિધ પ્રકારના પ્રસંગો જોઈને, અનેકવિધ પ્રકારના પંચેન્દ્રિય વિષયોની વિવિધતા જોઈને વિશેષ રાગી થાય છે. એટલે પોતે કઈ રીતે પરિણમે છે અને પોતા સ્વતંત્રપણે કઈ રીતે પરિણમે છે, એમ પરતંત્ર હોય તો તેનું તે નિમિત્ત છે, પણ સ્વતંત્ર રીતે પોતે કઈ રીતે પરિણમે છે તેના ઉપર પોતાને ગુણ ઉપજવાનો કે દોષ ઉપજવાનો આધાર છે. પદાર્થ સામા પદાર્થ ઉપર ગુણ દોષનો આધાર નથી. ડૂબવામાં નિમિત્તત્વ જ નથી એમનામાં. કોઈ શાસ્ત્ર ને શસ્ત્ર બનાવે છે, શાસ્ત્ર વાંચીને અહિત કરે છે, તો શાસ્ત્રમાં અહિત થવાનું નિમિત્ત નથી, એવું નિમિત્તત્વ નથી. એને એ નિમિત્ત થયું હોવા છતાં નિમિત્તત્વ એવું લાગુ પડાતું નથી, એવો ઉપચાર ને વ્યવહાર ત્યાં કરાતો નથી. દેવગુરુ ને શાસ્ત્ર તો તરવાના જ નિમિત્ત છે, જરા પણ ડૂબવાના નિમિત્ત નથી. એમ છે શું કહે છે કે આત્માની પર્યાયના એક હાથમાં સંસાર છે, સાથે સાથે એની બીજી હાથમાં સ્વપર પ્રકાશક સ્વભાવ પણ છે. એની પર્યાય સ્વપર પ્રકાશક સામર્થ્ય વાળી છે, તેમાં તે પર્યાયમાં પર પદાર્થનો પોતાના અભાવનું જ્ઞાન અને સ્વ પદાર્થનો પોતાના સદભાવનું જ્ઞાન છે. શું કહે છે કે તે સ્વપર પ્રકાશક પદાર્થમાં સ્વ પદાર્થ અને પર પદાર્થ બંને પદાર્થનો સદભાવ જોવામાં આવે છે, તો એમાં પોતામાં પોતાની અપેક્ષાએ પર પદાર્થનો અભાવ જણાય છે અને તે પદાર્થમાં તે પદાર્થનો સદભાવ જણાય છે. સ્વપદાર્થનો પોતામાં સદભાવ જણાય છે અને સ્વપદાર્થનો પર પદાર્થમાં અભાવ જણાય છે. આમ સ્વપર પ્રકાશક જ્ઞાન કામ કરે છે. ગુરુદેવ કહેતા કે આખું જગત જ્ઞાનીને તો સમ્યક જ્ઞાનનું જ નિમિત્ત છે. જે જગત અજ્ઞાનીને રાગ દ્વેષ મોહનું નિમિત્ત છે તે જ જગત જ્ઞાનીને તો સમ્યક જ્ઞાનનું નિમિત્ત છે. કેમ કે તેને તો વસ્તુનું સ્વરૂપ જ જણાય છે. એને પદાર્થોનું જોતા એને વસ્તુનું સ્વરૂપ જ જણાય છે. એને બીજી ગડબડ થતી નથી. તો અહીંયા એ કહ્યું કે જ્ઞાનની જે પર્યાય સ્વપર પ્રકાશક સામર્થ્યવાળી છે તેમાં પોતાના પર પદાર્થમાં પોતાના અભાવનું જ્ઞાન અને સ્વપદાર્થમાં પોતાના સદભાવનું જ્ઞાન થાય છે. હવે એ માત્ર સ્વચતુષ્ટયની અસ્થિ નાસ્તિના ન્યાયથી નહીં પણ પોતાનામાં અવલોકીને પણ જોવે તો એને ખ્યાલ આવે છે કે મારામાં પર પદાર્થનો સદભાવ નથી. જો પર પદાર્થનો સદભાવ મારામાં હોય તો તે પદાર્થના નાશ કાળે મારો નાશ થાય. મારામાં કોઈ પદાર્થનો સદભાવ જોવામાં આવતો નથી. ભલે આ જીવ ગમે તેટલું પર પદાર્થમાં મમત્વ કરે તો પણ એક રજકણ આત્માનો થઈ શકતો નથી. એક તો વિજાતીય પદાર્થ છે, એક જડ છે, પોતે ચૈતન્ય છે. એક બીજા નંબરમાં કે તે પદાર્થના ફેરફારો થતા આત્મામાં કોઈ ફેરફાર થતા નથી. શરીર મારું છે એમ તમામ સંસારી જીવ મિથ્યા દ્રષ્ટિ જીવની દેહાત્મ બુદ્ધિ વર્તે તો પણ કોઈ કોઈનું શરીર કોઈ કોઈ આત્માનું કોઈ શરીર થઈ શકતું નથી. તે શરીર સડે છે ત્યારે આત્મા સડતો નથી. તે શરીર બળે છે ત્યારે આત્મા બળતો નથી. બરાબર છે. અને તે શરીર કપાય છે ત્યારે આત્મા કપાતો નથી. છેદાય છે ત્યારે છેદાતો નથી. ભેદાય છે ત્યારે ભેદાતો નથી. આવો પ્રત્યક્ષ અનુભવ સૌને થઈ શકે છે. તેથી સ્વપર પ્રકાશ જ્ઞાનમાં સ્વપદાર્થનો સદભાવ અને પર પદાર્થનો અભાવ છે એવું જ્ઞાન થાય છે. હવે એક સગવડતા અથવા સુવિધા જેને કહીએ કે એવી છે કે સંસારી જીવને મિથ્યા જ્ઞાન છે ત્યારે પણ એમાં સ્વભાવનો અંશ પ્રગટ હોવાથી વસ્તુનો સત્ય નિર્ણય થઈ શકે છે. જો નિર્ણયની દિશામાં કોઈ પણ જીવનો પ્રયાસ થાય છે, સાચો પ્રયત્ન ઉપડે છે, તો હજી જ્ઞાન સમ્યક નથી થયું તો પણ એ પદાર્થનો સત્ય નિર્ણય કરે છે કે જે નિર્ણય એના જ્ઞાનને સમ્યક થવાનું બીજ છે, મૂળ છે. આટલી સુવિધા છે. જીવ સંસારી હોવા છતાં, અજ્ઞાની હોવા છતાં, મિથ્યા દ્રષ્ટિ અને મિથ્યા જ્ઞાની હોવા છતાં જ્ઞાનમાં આટલી સગવડ છે. એના જ્ઞાનની પર્યાયમાં આટલી સગવડ છે, આટલો અવકાશ છે. જો તે કરવા ધારે તો થાય છે, નથી ધારતો તો નથી થતો. કોઈ એમ કહે કે અમે તો કરવા ધારીએ છીએ એટલે રોજ સ્વાધ્યાય કરીએ છીએ, એ કરવા ધારવાની વાત નથી. એને પરમ પ્રયોજન જાણીને એની પાછળ પડવાનું સહેજે થાય એ નિર્ણય કરવાની શું કિંમત છે એ એને સમજાય, એની કિંમત આવે ત્યારે એનો એ બાજુનો પૂરો પ્રયત્ન થાય, પૂરો પાછળ પડીને એ નક્કી કરે ત્યારે એ નિર્ણય થાય, તો એનું કામ આગળનું બધું બહુ સુગમ થઈ જાય છે. આટલી સગવડ છે, એ સગવડનો લાભ લેવા માટે સ્વાધ્યાય આદિ નિમિત્ત છે, સત્શાસ્ત્ર આદિ નિમિત્ત છે, સત્સંગ આદિ નિમિત્ત. કિંમત એટલે પૂરેપૂરો એની પાછળ લાગવાનું થાય. જવાબ છે ગુરુદેવના શબ્દોમાં એનો. પોતાના સ્વરૂપનો નિશ્ચય ન થાય, એ નિશ્ચય કરવા પાછળ પ્રયત્ન કરે છતાં હજી જ્યાં સુધી નિશ્ચય ન થાય ત્યાં સુધી નિશ્ચય કરવાના ઉપાડમાં, એની તાલાવેલીમાં, એની લગ્નીમાં, એની ભાવનાને લઈને નિશ્ચય નથી થતો ત્યાં સુધી એટલી બેચેની આવે કે એની ઊંઘ હરામ થઈ જાય. આત્માનો નિર્ણય કરવા માટે ખાવા પીવામાંથી તો રસ ઉડી જાય, પણ ઊંઘવું હોય તો ઊંઘાય નહીં, અથવા ઊંઘવું નથી જ્યાં સુધી નિર્ણય ન થાય ત્યાં સુધી એને ચેન નથી. એટલો બેચેન થાય કે એને ક્યાંય એને સુહાય નહીં, ક્યાંય એને હક પડે નહીં, એવી સ્થિતિ આવે ત્યારે એને નિર્ણય કરવાની ભૂમિકા એ કહેવાય છે. આ તો લહેર કરતા કરતા, જલસા કરતા કરતા, ખાઈ પીને મજા કરતા કરતા એ ઊંઘાવે ત્યારે સુઈ જાય. સુખિયા સબ સંસાર ખાવે ઓર સોવે, દુખિયા દાસ કબીર ગાવે ઓર રોવે. આ તો કબીરે ગાયું છે. ત્યારે એને નિર્ણય થાય કેમ કેમ આમ થાય છે. નિર્ણય એટલે હજી નિર્ણય, અનુભવની પૂર્વ ભૂમિકા એને નિર્ણય કહે છે. તો એમ કે છે કેમ આમ થાય છે, આટલી જ્ઞાનમાં સગવડ છે, સ્વપર પ્રકાશક જ્ઞાન છે, નિર્ણય સંગની પંચેન્દ્રિય જીવનું જ્ઞાન છે, નિર્ણય કરવાના સામર્થ્યવાળું શક્તિવાળું પ્રગટ જ્ઞાન છે, તોય પણ આટલી બધી હદ હું કરવા લીધી કે એ એટલી હદે ખૂંચેલો છે. પર પદાર્થમાં ને અનુકૂળતાના સુખમાં એ એટલી હદે ખૂંચેલો છે, પર પદાર્થની મહિમામાં એટલી હદે એ ડૂબેલો છે, કેટલી હદે કે જાણે માથાબૂડ ડૂબેલો હોય એવી રીતે ડૂબેલો છે. ઊંધા નિર્ણયમાં એ એટલો દ્રઢ થયેલો છે કે એને સોળો નિર્ણય કરવામાં પણ આટલી તાકાત આપવી પડે છે. જે એનું બળવાનપણું ઊંધા નિર્ણયમાં લાગેલું છે, ઊંધો નિર્ણય પોતાના ઊંધા આત્મબળથી દ્રઢ થયો છે, તેનાથી વધુ બળ એને સોળો નિર્ણય કરવામાં લાગવું જોઈએ. તો જે એને ખાવા પીવા ઊંઘવા ને પર પદાર્થની મહિમાનો રસ છે, એમાં વિરસપણું પ્રાપ્ત થયા વિના નિર્ણય થાય એમ પણ બનતો નથી. આ તો ગુરુદેવના કુદરતી બધા બોલ એવી રીતે આવી ગયા છે કે ગુરુદેવના શબ્દોમાં બધા ઉત્તર છે. કોઈ એમ કે આ ક્યાંથી ઘરની વાત કાઢી એવું નથી. અહીંયા ગુરુદેવના શબ્દોમાં જ બધા ઉત્તર છે. નિર્ણયના પ્રકરણમાં તો આ બોલ આપણે ખેંચેલો છે, બરોબર. 190 નંબરનો બોલ આધાર આપેલો છે. 304, 308 અને જ્ઞાનની મુખ્યતાથી વાંચી, કેમ કે નિર્ણયનો બીજો શબ્દ છે ભાવ ભાષણ,
બરોબર.
આમાં એ રીતે વાત લીધી છે. જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવ ભાષણ થતું જાય છે તેમ તેમ જ્ઞાનનું સામર્થ્ય વધતું જાય છે. હવે ત્યાં શું છે, એક સાથે બધી વાતો કહેવાતી નથી, પણ પેલી સ્થિતિમાં આવે ત્યારે નહીતર એને જે પર પદાર્થમાં અને અનુકૂળતામાં સુખ ભાસ્યું છે એવો વિરુદ્ધ જ્ઞાનનો ભાવ એને સ્વભાવનું ભાવ ભાષણ થવા દેતો નથી. કેમ કે એક જ્ઞાનમાં બે તરવાર સમાતી નથી. એને પર પદાર્થમાં સુખ ભાસે, અનુકૂળતામાં એને સુખ ભાસે. અનુકૂળતા એટલે પાંચે ઇન્દ્રિયના વિષય આવે, અને આત્મામાં સુખ ભાસે. બે વાત એક સાથે બનવાની નથી. જ્યારે એને સમજણમાં સ્વરૂપનું ભાવ ભાષણ થાય ત્યારે એને જ્ઞાનનું સામર્થ્ય એટલે જ્ઞાન બળ વધે, અને જ્ઞાન બળ વધે ત્યારે દર્શન મોહ શિથિલ થાય. અહીંયા મોહ એટલે દર્શન મોહ, અને દર્શન મોહ શિથિલ થાય તો આગળ જ્ઞાન સમ્યકપણે પરિણમે. સમ્યકપણે પરિણમે ત્યારે દર્શન મોહના સમૂહનો નાશ થાય, અને આ પ્રકારે જ્ઞાનથી સિદ્ધિ થાય. જ્ઞાન કહો, નિર્ણય કહો, એની અહીંયા લાઈન દીધી છે. આપણે શું કહે છે, જો સ્વપર પ્રકાશ જ્ઞાનમાં સ્વપર પદાર્થનું ભેદ વિજ્ઞાન પહેલા થાય છે, જ્યારે એને પોતાના જ્ઞાનમાં પરનો અભાવ જણાય છે ત્યારે જ્યારે જ્યારે પર પદાર્થની પ્રવૃત્તિ કરવાના વિકલ્પમાં જ્ઞાન યોજાય છે, ઉપયોગ જાય છે, આમ કરું તેમ કરું, ત્યારે ત્યારે પોતાને જે જે સમજાયું છે એને તપાસતો જાય છે. વિચાર આવ્યો કે ખાઉં તો એમાં જ્ઞાને શું કર્યું, આમ જોવે છે. ખાધું એમાં જ્ઞાને શું ખાધું, જ્ઞાનમાં શું આવ્યું, બધે જ્ઞાનને જોતો જાય છે. ત્યારે એને પોતાની સમજણ વધારે દ્રઢ થાય છે, પોતાનો નિર્ણય વધારે દ્રઢ થાય છે કે અરે જ્ઞાનમાં તો કાંઈ આવતું જતું નથી, જ્ઞાનને કોઈ સ્પર્શતું નથી. જ્ઞાન તો નિરાળું ને નિરાળું જ રહે છે, જુદે જુદું રહે છે જ્ઞાન. એ જ્ઞાન ક્યાંય પડતું નથી, ક્યાંય કોઈની સાથે પડતું નથી, સ્પર્શતું નથી, અને ક્યાંય મળી ભળીને મિશ્ર થઈ જતું
નથી,
મિશ્રણ થતું નથી. જ્યારે એને જુદું જ્ઞાન રહે છે એવું જ્ઞાનના અવલોકનથી વારંવારનો અભ્યાસ થાય છે ત્યારે એને ભેદ જ્ઞાનનો અભ્યાસ થયો એમ કહેવામાં આવે છે. એ ભેદ જ્ઞાનનો અભ્યાસ છે. પરના અભાવરૂપ નાસ્તિપણે પરિણમન પોતાના કારણે છે. એ જ્ઞાન જોવે છે, કે જે નાસ્તિનું પરિણમન છે, પરથી અભાવરૂપ, પરના અભાવરૂપે મારું જ્ઞાન રહે છે. કોઈ પર પદાર્થ મારામાં ભળતો નથી કે કોઈ પર પદાર્થમાં મારું જ્ઞાન ભળતું નથી. મીઠું ખારું લાગે છે ત્યારે મીઠામાં જ્ઞાન જાતું નથી ને જ્ઞાનમાં મીઠું આવતું નથી. સાકર ગળી લાગે છે ત્યારે સાકરમાં જ્ઞાન જતું નથી ને જ્ઞાનમાં સાકર આવતી
નથી.
અને કડું કર્યા તું કડવા લાગે ત્યારે પણ એ કડવા પદાર્થમાં જ્ઞાનનો પ્રવેશ નથી ને જ્ઞાનમાં કડવા પદાર્થનો પ્રવેશ નથી. એમ પરના અભાવરૂપ નાસ્તિપણે પરિણમન પોતાના કારણે છે. આ પણ પોતાના કારણે છે, પોતાના સ્વરૂપે કરીને એમ છે. એમાં પરને કારણે નાસ્તિ સ્વભાવ પરથી નાસ્તિ છે તો પણ પરને કારણે નાસ્તિ સ્વભાવ નથી. પરનું કારણ જો લેવા જાય તો પર પદાર્થને આધીન થવું પડે. પણ આત્મામાં આત્માનું સ્વરૂપ જ તદ્દન સ્વતંત્ર છે. પરાધીન રહેવું એવો કોઈ એનામાં સ્વભાવ ગુણ નથી. જયારે પરાધીન પોતે હાથે કરીને થાય છે ત્યારે એને વિભાવ કહેવામાં આવે છે, પણ એવો સ્વભાવ ગુણ નથી બિલકુલ. પરના અભાવરૂપ નાસ્તિપણે પરિણમન પોતાના કારણે છે, અને સ્વનું અસ્તિત્વરૂપ પરિણમન પણ પોતાના કારણે છે. પોતાની જે અસ્તિ છે, જ્ઞાનમય અસ્તિત્વ છે, અને માત્ર જ્ઞાનમય અસ્તિત્વ છે, એકાકાર જ્ઞાનમય અસ્તિત્વ છે, અનઅવકાશપણે એકનું જ્ઞાનમય જ અસ્તિત્વ છે આત્માનું, એ પણ પોતાના જ કારણે છે. કે જે જ્ઞાનમય અસ્તિત્વમાં બીજો કોઈ અવકાશ નથી, એવું જે જ્ઞાનમય અસ્તિત્વ છે એ પણ પોતાના કારણે છે, અને એમાં સદંતર સમસ્ત પરનો અભાવ છે એ પણ પોતાના જ કારણે છે. એમાં પરનું કોઈ કારણ નથી. આવું જે પોતાનું સ્વરૂપ અસ્તિત્વ છે, એ સ્વરૂપ અસ્તિત્વનો એને નિર્ણય થવો જોઈએ. પરથી ભિન્ન અને સ્વથી અભિન્ન એવા સ્વરૂપ અસ્તિત્વનો નિર્ણય થાય ત્યારે એને પર્યાયમાં જે સંસાર તત્વ છે એનું ખરું જ્ઞાન થાય છે, અથવા એનું પણ પ્રયોજનભૂત જ્ઞાન થાય છે. 876 થી મોક્ષ માર્ગ પ્રકાશકમાં 7મા અધિકાર ઉપર પ્રવચનોમાંથી છૂટાયેલા બોલ શરૂ થાય છે. ત્યાં વિષય પ્રયોજનથી શરૂ થયો છે. રાગનું જ્ઞાન પણ પ્રયોજનભૂત અને આત્માનું જ્ઞાન પણ પ્રયોજનભૂત દ્રષ્ટિકોણથી થાય છે. પ્રયોજન એટલે પોતાનો મતલબ, પોતાના સુખ શાંતિ કેમ પ્રાપ્ત થાય અને દુઃખ અને અશાંતિ કેમ ટળે એવો દ્રષ્ટિકોણ અપનાવવો એને પ્રયોજનભૂત દ્રષ્ટિકોણ કહેવામાં આવે છે. પ્રકરણ ચાલશે ત્યારે જરા વિસ્તારથી એ વિષયની ચર્ચા લેશું. પણ અહીંયા એમ કહે છે કે પરપદાર્થ જ્ઞાનમાં જણાય છે, રાગાદી જ્ઞાનમાં જણાય છે, તો એનું સાચું જ્ઞાન, પ્રયોજનભૂત જ્ઞાન કેવી રીતે થાય છે? કે મારામાં એનો અભાવ છે અને તેને મારે વળગવા જેવું, તેથી કરીને તેમાં મારે એનું મહત્વ કરવા જેવું નથી. આ પ્રકારે એનું જ્ઞાન થવું, પોતે જુદા રહેવું, જુદા રહીને જ્ઞાન થવું, જુદો છે ને જુદા રહીને જ્ઞાન થવું, તે જ્ઞાન સાચું જ્ઞાન અથવા સત્ય જ્ઞાન છે. અસ્થિરૂપ પરિણમનમાં જ્ઞાનનો અનુભવ છે. જ્ઞાનમયપણે જ્ઞાનનો પોતાનો પોતા સ્વરૂપે અનુભવ, તે એનું અસ્થિરૂપ પરિણમન છે, અને એમાં જ્ઞાન રસ ઉત્પન્ન થાય છે. અસ્થિરૂપ પરિણમનમાં આત્મરસ ઉત્પન્ન થાય છે, આત્મરસ ઉત્પન્ન થતો હોવાથી આત્મા ચૈતન્ય તત્વ હોવાથી ચૈતન્ય રસ ઉત્પન્ન થાય છે, આનંદ ઘન હોવાથી આનંદ રસ ઉત્પન્ન થાય છે. અને એવું જે આત્માનું આત્મામય પરિણમન થાય છે એ પણ અધ્યાત્મની મોટી દુનિયા છે, એ અધ્યાત્મનું મોટું જગત છે, કે જેમાં આનંદ ગુણની વસ્તી અને આનંદ ગુણની નિર્મળ પર્યાયોની વસ્તી ક્રીડા કરે છે, પરિણમન કરે છે. જેમ કોઈ ઇન્દ્રની સભામાં હજારો લાખો કરોડો દેવી દેવીઓ એવડો મોટા સ્ટેજ હોય કે નાચે છે, એમાં ભગવાન આત્માની અંદરની સભામાં અનંત ગુણોના પરિણમનની નિર્મળ પરિણમનની ક્રીડા છે. જેમાં જેમ નાટારંભ જોતા એ જોવાનો રસ ચડે છે જોનારને, એમ અહીંયા આત્મરસ ચડે છે, આત્માને એનો
આત્મરસ
આત્મરસ ચડે છે, આત્મરસ વેદાય છે, એનું અસ્થિરૂપ પરિણમન છે. એના અસ્થિરૂપ પરિણમનમાં પણ અધ્યાત્મનું મોટું જગત પડેલું છે. તેથી તો એને કહેવા માટે હજારો શાસ્ત્ર ઓછા પડે છે. એવા સ્વરૂપના અનુભવનું વર્ણન કરવા માટે હજારો આગમ ઓછા પડે છે, પૂરું પડતું નથી. એટલું બધું એની અંદર કહી શકાય એવું છે. અને એથી વધારે એની અંદર એટલું બધું છે કે જે ન કહી શકાય એવું છે, આટલું બધું એની અંદર છે. એટલું બધું કહી શકાય એવું છે કે જેમનામાં જેને હજારો આગમ કહેતા પૂરું પડતું નથી. અને એ આગમ એમ કહે છે કે આની અંદર એટલું બધું છે કે કહીએ છીએ એના કરતા તો આનંદ ગુણ એટલું બધું છે કે જે કહી ન શકાય એવું છે, પણ જ્ઞાનમાં અનુભવી શકાય એવું છે. એનું અસ્તિત્વ પરિણામ અજ્ઞાનીને તો અજ્ઞાનીને તો એક સમયના વિકારમાં આખો સંસાર છે, અને આખો સંસાર છે એની દુનિયા છે, અને એનું જગત છે, ને એની એને રુચિ છે, ને એ રુચિથી એ સંસારમાં રાચે છે ને રખડે છે, અને દુઃખી દુઃખી થઈને કૂચે મરે છે. આ અજ્ઞાનીને આ છે, એનું અજ્ઞાનીની આ સ્થિતિ છે. એને પણ ત્રિકાળી શુદ્ધ સ્વભાવ અનંત ગુણ હોવા છતાં સ્વીકાર નથી, એટલે એને હોવા છતાં નહીં હોવા બરાબર છે. જેમ દરિદ્રીને દાટેલા ધનની ખબર નથી તો બટકું રોટલા માટે થોડીક સુધા માટે સુધા ઓછી કરવા માટે ભીખ માંગે છે, ઘરમાં એની દોલત દાટેલી છે પણ ખબર નથી, તો એના માટે નથી, હોવા છતાં
નથી.
સ્વપર પ્રકાશક સ્વભાવમાં બે પણ આવ્યું છે કે એક પણ આવ્યું છે, અથવા આપે એમ કહ્યું કે જે સ્વપર પ્રકાશક પર્યાયમાં સામર્થ્ય છે તેના દ્વારા પોતામાં પરપદાર્થનો અભાવ અને પોતામાં સ્વપદાર્થનો સદભાવ છે એવું જ્ઞાન થાય છે, આવી લાંબી લાંબી વાત કરી તો એમાં એક પણ ઊભું થયું કે બે પણ ઊભું થયું, અથવા આ ભાવમાં અદ્વૈત પણ છે કે દ્વૈત પણ છે, આમ સીધો પ્રશ્ન છે. શાસ્ત્રીય પરિભાષાનો પ્રશ્ન એ છે કે આવું જે સ્વપર પ્રકાશક સામર્થ્ય વાળું પરિણમન જ્ઞાનનું છે, જેમાં સ્વનો સદભાવ ને પરનો અભાવ જણાય છે, તે પરિણામ અદ્વૈત સ્વરૂપે છે કે દ્વૈત સ્વરૂપે છે, અથવા જેમાં આવા ભેદ વિકલ્પો ઉઠે છે એવું આ જ્ઞાન વાળું એવું આ જ્ઞાન રૂપ પરિણમન છે, કે જેમાં આવા કોઈ વિકલ્પો નથી એવું જ્ઞાન રૂપ પરિણમન છે. વિકલ્પો ઉઠે તો એમાં બે પણ દ્વૈત પણ છે, અને વિકલ્પ ન ઉઠે તો તે અદ્વૈત પરિણમન છે. અમારો પ્રશ્ન છે કે આમાં આવી લાંબી વાત કરી કે પરપદાર્થનો પોતાના અભાવનું જ્ઞાન ને સ્વપદાર્થનો પોતાના સદભાવનું જ્ઞાન, આમાં તો વિકલ્પ ઘણો થાય છે એવું લાગે છે, કેમ છે આ? એનો ઉત્તર આપ્યો છે કે શક્તિ સ્વપર પ્રકાશક જ્ઞાન શક્તિ એક છે, શક્તિ બે નથી. સ્વને પ્રકાશનારી શક્તિ જુદી, પરને પ્રકાશનારી શક્તિ જુદી એમ નથી. બરાબર, નો વિષય આવ્યો. દર્શન સ્વને જાણે ને જ્ઞાન પરને જાણે, દર્શન પરને ન જાણે ને જ્ઞાન સ્વને ન જાણે. આમ કહી દીધું એમ નથી. દર્શન પણ સ્વપર પ્રકાશક છે અને જ્ઞાન પણ સ્વપર પ્રકાશક છે, કેમ કે ચૈતન્યાત્મક જે ગુણ છે એ બંને, એ ગુણ જ સ્વપર પ્રકાશક છે. તેથી બંને બાજુ એનો પ્રકાશ છે. કોઈ પણ બાજુમાં, સ્વ કે પરની બાજુમાં ક્યાંય પણ તે ગુણ આંધળો નથી. શક્તિ એક છે, સ્વપર પ્રકાશક શક્તિ એક છે. તેની સ્વપર પ્રકાશની એવી એક પર્યાયમાં અખંડપણું છે, એટલે કે એક પર્યાયમાં વિકલ્પનો ભેદ નથી અથવા બેપણું નથી. સ્વપર પ્રકાશનું સામર્થપણું એક છે, સામર્થપણું એક છે, શક્તિ એક છે, પરિણમન એક છે, એક અખંડપણું છે, બેપણું નથી. પણ કહેવા જાય ત્યારે ભેદ પાડીને બેપણું કહેવાય છે, કહેવાય છે તે અનુસાર વસ્તુનું સ્વરૂપ નથી એમ કહે છે. વચન છે તેનો સીધો અર્થ કરો એવું વસ્તુનું સ્વરૂપ નથી, પણ એનો મર્મ કાઢીને એનું સ્વરૂપ જુઓ એવું એનું સ્વરૂપ છે. આમ છે, ભાષાને અને ભાવને ક્યાંક આવો મેળ ન ખાય એવો પ્રકાર છે, કેમ કે આત્મા ચૈતન્ય વસ્તુ, એને જળ એવા શબ્દો દ્વારા વર્ણવવા જતા એ વર્ણન કરવામાં કેટલીક તકલીફો છે, અનિવાર્ય તકલીફો છે, કે અભેદ એવી વસ્તુને બતાવવા જતા ભેદ વિકલ્પપૂર્વક એને બતાવવી પડે છે. જો નિશ્ચયમાં સ્થિત થઈ જવાય તો એકલો અભેદ સ્વરૂપાનુભવ સિવાય કાંઈ રહેતું નથી.
બરાબર,
પણ એ જે વસ્તુમાં સ્થિર થાય છે તે જ વસ્તુને કહેવા જાય, કહેવાનો વિકલ્પ ઉઠે, ત્યાં વચન ઉઠ્યા પહેલા તો ભેદ વિકલ્પ ઉત્પન્ન થઈ જાય
છે.
આમ થાય છે. ધર્મદાસજી ક્ષુલ્લકે આ વાત બહુ કરી છે, કે કહીએ છીએ એવું નથી, કહીએ છીએ એવું નથી, એવું અનેક વાર કહેતા જાય છે. અમે કહીએ છીએ આમ, પણ છતાંય કહીએ છીએ એવું નથી, કાંઈક એનાથી આગળ જઈને તારે જ્ઞાન કરવું પડશે. એવી વાત એમણે પોતાના કથનમાં, પોતાના પુસ્તકમાં, ગ્રંથમાં અનેક જગ્યાએ કરી છે. અને સમ્ય જ્ઞાન દીપિકા નામનું એમાં તો એમણે હાથીના દાંત દેખાડવાના જુદા ને ચાવવાના જુદા એવું દ્રષ્ટાંત લીધું. માયાચારી નું દ્રષ્ટાંત નથી, સમ્ય જ્ઞાની નું આ દ્રષ્ટાંત છે. કોઈ માયાચારી હોય એના માટે એમ કહેવાય છે તો એના દેખાડવાના જુદા છે, ચાવવાના જુદા છે. પણ અહીંયા એવી વાત નથી. અહીંયા તો એમ કહે છે કે વચનો ગોચર એવો જે આત્મ પદાર્થ, એ વચન ગોચર કરવા જતા અભેદ પદાર્થમાં ભેદનો ભેદ પાડવાનો પ્રસંગ આવે છે, પરંતુ પદાર્થમાં ભેદ એવો નથી. એટલે ભેદ પાડીને કહેવું તે બહારના દેખાડવાના દાંત છે, અને અંદરમાં પદાર્થ ભેદ છે એના ચાવવાના દાંત, એટલે એનો સ્વાદ લેવાના, એના કામમાં લેવાના દાંત છે. બીજો કોઈ ઉપાય નથી, એટલે કથન પદ્ધતિમાં તો એ સિવાય કથન થઈ શકે એવું નથી. અને એ કથન કરવું અને કથન માટે વિકલ્પ કરવો એ પણ જીવનો ધર્મ નથી. અને એ જીવનો ધર્મ નહીં હોવાથી સિદ્ધ પરમાત્માને વાણી નથી.
બરોબર.
જ્યારે આત્મા સિદ્ધ થાય છે ત્યારે ન તો વાણીનો વિકલ્પ છે ને ન તો વાણી છે. અરિહંત દશામાં વાણી છે તો પણ વાણીનો વિકલ્પ નથી. એ પ્રકાર તો અરિહંત દશામાં થયો છે તો પણ સિદ્ધ ભગવાનને કાંઈ નથી. એ વચન યોગ જ નથી. વચન યોગ દ્વારા જે ઉપકાર થાય છે એવું નિમિત્તભૂત પણ અરિહંતને હોય છે, સિદ્ધને હોતું નથી. તો એવું નથી તો એમની નીચલી દશા કે ઊંચી દશા કે અરિહંત થી ઊંચી દશા
છે?
નીચી દશા નથી પણ ઊંચી દશા છે. આવી પારમાર્થિક પરિસ્થિતિ તો આવી છે કે જ્યાં વચન વ્યવહારનો જીવને પ્રસંગ જ રહેતો ખતમ થાય. એ છે ને ધ્યેય તો એ જ છે.
જય વિરાગી દિગંબર ધર્મણો જય.